તમે એવી પસંદગી માટે સંઘર્ષ કરો છો જે હમણાં મુશ્કેલ છે પણ પછીથી બહેતર જિંદગી આપે.
શું કોઈ કહી આજે ભવિષ્યમાં રસ ધરાવનાર છે? કોઈકને આજે રાત્રે ટોચ સુધી લઈ જવા માંગુ છું, જેથી અત્યારે જે કરો છો તેના કરતા ભવિષ્યની વધારે કાળજી લેશો.
આ છે હવે પછી આનંદ માણો દરરોજના જીવનનો માં.
તમારે માત્ર દબાણ કરીને આગળ વધવાનું છે. તમારા જીવનમાંનું ઘણું બધું બીજા બધાના જીવનમાં છે, એનાથી બહુ જુદું નથી. કદાચ થોડું ઘણું વૈવિધ્ય હોય પણ મૂળમાં આપણે સૌ ગવાયેલા છીએ. આવું કંઈ હું નિરાશ કરવા નથી માંગતી, પણ કદાચ છીએ પણ ખરા. હું તો સાચું કહેવામાં માનું છું, આપણે સૌ ગવાયેલા છીએ જુદી જુદી રીતે, પણ સૌ ઘવાયેલા છીએ. એક દિવસ હું એક યુવાન સાથે વાત કરતી હતી કે યુવાન જેને માટે ક્યારેક લોકો વિચારે છે, અરે ભાઈ તે ક્યારે કંઈ સહન નથી કર્યું. પણ સૌનું એમ થાય જ છે. આમ જોઈએ તો કોઈક રીતે હકીકતમાં અમુક નુકસાનકારક બાબતોમાંથી પસાર થયો જ છે, પણ કદાચ એવી બાબત નહીં જે સૌ જાણે છે. એનો સાર એ છે કે આપણે સૌએ આપણો વિશ્વાસ પ્રભુમાં મૂકવો જોઈએ, શૈતાનની પકડમાંથી છૂટવું જોઈએ, સૌએ જોર લગાડવું જોઈએ, સૌએ છોડી દેવાનું નકારવું જોઈએ, અને સૌએ ભૂતકાળની દુઃખદ લાગણીઓને ભૂલવાનું ક્યારેક તો જીવનમાં શીખવું જ જોઈએ. નહીં તો આપણને ક્યારેય વિજય નહીં મળે, કારણ કે શૈતાન બીજા કંઈ કરતા લોકોને આગળ વધતા રોકવા માટે લાગણીઓનો વધુ ઉપયોગ કરે છે. વોચમેન નીએ લખેલું મેં ઘણીવાર વાંચ્યું છે. એ કહે છે કે માનનારાઓનો એક નંબરનો શત્રુ છે લાગણીઓ. તમે ઘવાયેલા હો ત્યારે કોઈવાર બીજા કોઈને માથે આરોપ નાખી દેવાનું પ્રલોભન થાય છે. તમારે આ કરવું કે પેલું, અથવા આ ન કરવું કે પેલું, અથવા બદલાવું જોઈએ જેથી હું ખુશ થાઉં. આજ સવારનો સંદેશ હતો બીજાને દોષી ઠેરવવાનું બંધ કરો અને પોતાની લાગણીઓ અને પોતાના વલણની માલિકી અને જવાબદારીઓ સ્વીકારો. પણ એમ કરવું મુશ્કેલ છે, કારણ કે તમારી કોઈ ખામી શોધવામાં મને દુઃખ નથી પહોંચતું, પણ મારા વિશેના સત્યનો સામનો કરવો પડે ત્યારે દુઃખ થાય છે. વાત એ છે કે મારા પતિમાં ભલે કોઈ ખામી હોય પણ હું એને બદલી નહીં શકું. ભલે કોઈ ખોટ હોય મારા મિત્રો, પડોશીઓ કે બાળકોમાં, હું એમને બદલી નહીં શકું. માત્ર પ્રભુ જ માણસોમાં પ્રવેશીને એમને બદલી શકે. હવે અમુક માગણીઓ કરી શકીએ, ઘડી શકીએ અમુક કાયદાઓ, અને આમ તમે નહીં કરો તો હું તેમ કરીશ, અથવા આમ કરશો તો હું છોડી દઈશ, તમે આમ નહીં કરો તો હું પેલું કરીશ, છતાં હજી એ લોકોને બદલી નથી શકતું. તમે લોકોને અમુક સમય માટે અમુક રીતે વર્તવા ફરજ પાડી શકો, પણ જો હૃદય પરિવર્તન ન થયું હોય તો એમની એ સમસ્યા જુદી જ રીતે બીજે ક્યાંક દેખા દેશે. એટલે લોકોને બદલવા સંઘર્ષ કરીએ કે ફાંફા મારીએ એનાથી કોઈ ફાયદો નહીં થાય. પણ જો હું મારી બાબતમાં પ્રમાણિક અને જાત વિશે સાચી રહીશ અને જો હું પ્રભુ સમક્ષ મન મોકળું કરીશ તો પ્રભુ મને બદલી શકશે. એ શક્ય છે. વળી પાછું હું નિરાશ કરવા નથી માંગતી, પણ એ સાચું કહેવામાં જ માનું છું. એ સંભવ છે કે તમે જેની સાથે વ્યવહાર કરો છો એવા અમુક લોકો, કદાચ એમની બધી જ વાતો તમને ગમતી નથી, એ કદાચ ક્યારેય નહીં બદલાય. મને નથી લાગતું કોઈ આમેન બોલે. હકીકતમાં અમુક લોકો એકબીજાની સામે જોઈને ચાલ્યા ગયા. એ સમાચારની સાથે જ મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. સારા સમાચાર એ છે કે જો તમે પ્રભુને કરવા દેશો, એ તમને એટલા બદલી શકશે કે તમને ચિંતા જ નહીં રહે. મને અનુભવ છે, હું જાણું છું, મને હજી આનંદ છે કે પ્રભુએ મારું વલણ અને વિચારો કેવા બદલ્યા હતા. એમણે કેવી રીતે મારા જીવનમાં રહેલી ઘણી સ્વાર્થ વૃત્તિ તોડી નાખી હતી. પણ એ દુઃખભર્યું હતું, સહેલું નહોતું. થોડા વખત પહેલા દેવે મને કહ્યું કે એક દિવસ મેં એને કહ્યું હતું જો રવિવારે આપણે બહાર જમવા જઈશું. મેં કહું રવિવારે કોઈ ફૂટબોલ ગેમ છે કે? એણે કહું ના, જો ફૂટબોલ ગેમ હોય તો ફૂટબોલ પાછળ જ રહેશે. જો અહીં હોય, અમે ગામમાં હોઈએ તો એ જશે, જો એ ટીવી પર હોય તો એ જોશે. મને તો ઓ પ્રભુ, ફૂટબોલ તો નથી યાર, લાગે છે લોકો અહીં નહીં રમી શકે. એણે કહ્યું, ના આ સપ્તાહે એમને રજા છે. એટલે મેં કહ્યું, ઓકે પ્રભુની સ્તુતિઓ, ખેર અમે આમ કરીશું તેમ કરીશું, પછી અમે જઈને એક ચોક્કસ રેસ્ટોરન્ટમાં જઈને ખાવાની વાત કરી. તે વાજે આવે છે અને અમારે ત્યાં કેટલાક લોકો વિદેશની ઓફિસોમાંથી બહારગામથી આવ્યા છે. એમને ગોલ્ફ રમવું ગમે છે. આવીને કહે કે એમાંનો એક જણ સ્કોટ. એણે કહ્યું, દેવ કદાચ આપણે આ રવિવારે ગોલ્ફ રમશું. એટલે દેવ મારી પાસે આવ્યો, ક્યારે કે બહુ સુંદર લાગે છે નાના બાળક જેવો, એવો નાના બાળક જેવો જેનો હાથ બિસ્કિટની બરણીમાં ફસાઈ ગયો હોય. એણે મને કહ્યું કે સ્કોટ કહે છે કે આપણે રવિવારે ગોલ્ફ રમશું. એ મારી રજા માગતો એવી રીત કોઈ રીતે નહીં, એ જાણતો હતો. હવે હું તમને કહી શકું કે 5 વર્ષ પહેલાં પણ મેં શું વિચાર્યું હોત અને કયો હોત કે મારા મનમાં સૌથી પહેલાં આ જ વિચાર આવ્યો હોત. ત્યારે પણ ફેર તારા માટે સારું છે, પણ મારું શું? પછી મેં શું વિચાર્યું હોત? આખું અઠવાડિયું કામ કર્યું છે મેં, હવે તને માત્ર એ જ વિચાર આવે છે કે મારે ગોલ્ફ રમવું છે? આખો દિવસ હું ગુસ્સામાં રહી હોત, ઘરમાં જ બેસી રહી હોત, સભાને સંબોધ્યા પછી અને પ્રભુનો મહિમા જોયા પછી મેં રવિવાર ગાળ્યો હોત. શેતાન તરફથી ભેટ રૂપે મળત 24 કલાકની સ્વદયા. એક વાત કહું, મેં જીવનમાં અનેક દયા પાર્ટીઓમાં હાજરી આપી છે અને મારે જવાની હવે જરૂર નથી. પ્રભુનો આભાર કે હું છૂટી ગઈ. સૌથી મોટી સ્વતંત્રતા તમારા માટે એ છે કે તમે જાતથી સ્વતંત્ર થઈ જાઓ અને વિચારો શરૂ થયા. ઠીક છે, મને વિચાર આવ્યો, શટ અપ, હું ત્યાં નથી જવાની. મારી કોને પડી છે? હું અહીં જ અદભુત દિવસ માણીશ, મને હેરાન કરનારું કોઈ નહીં હોય. મનમાં આવે તેમ કરીશ, ક્યાંક જવું હશે તો જઈશ, નહીં તો નહીં જાઉં. પણ કોઈની સાથે ખાવા જવું હશે તો ગામમાં કોઈક તો મળી જ જશે જે મારી સાથે ખાવા આવવા તૈયાર હોય. આમેન. તમારા માટે સંદેશો શું છે? આપણે બદલાઈ શકીએ, જેટલા વધુ બદલાઈએ એટલી મુશ્કેલીઓ ઓછી. હું એવા તબક્કે પહોંચી છું કે રવિવારે એને જ્યાં જવું હોય ત્યાં જાય, કારણ કે એને એ ગમે છે અને એથી એ ખુશ થાય છે ને મારે એને આનંદ માણતો જોવો છે. મારે તમને કહેવું છે, મેં જ્યાંથી શરૂ કર્યું એનાથી ઘણું જુદું છે, કારણ કે મેં તો એ જ વિચાર્યું હતું કે કોઈ મને રાજી રાખે. એ બદલાવા માંડ્યું ત્યારે શું થયું જાણો છો? મેં મારા વલણની જવાબદારી લેવા માંડી, મને ખુશ રાખવાની જવાબદારી એને સોંપવાનું બંધ કર્યું. મને મારા પરિવર્તનથી આખરે જ્યારે મેં કહ્યું કે જાણો છો શું, મને ખુશ રાખવાની જવાબદારી હકીકતમાં તારી નથી, એ જવાબદારી મારી છે, ભલે બીજા કંઈ પણ કરે, કારણ કે પ્રભુનો આનંદ મારી શક્તિ છે. એટલે ભલે ને તું કંઈ પણ કરે, મને એ ખુશી મળવાની જ છે. શું એ દુઃખદ વાત નહીં હોય? જો હું દર સપ્તાહાંતે આમ કરતી રહું અને આખો રવિવાર મારી જાત માટે દયા અનુભવ હોય, શેતાનના હાથમાં રમવા જેવું નહીં કહેવાય, શું એ મૂર્ખામીની હદ નહીં હોય? શું દૈત્યો હશે નહીં? આપણે બદલાઈ શકીએ, પણ જો આપણે તૈયાર હોઈએ દુઃખને દૂર કરવા, અને જો આપણે તૈયાર હોઈએ જવાબદારી સ્વીકારવા આપણા પોતાના વલણની, આપણી મનસ્થિતિ અને આપણી લાગણીઓની, કશાકથી તો આપણે દુભાયા જ છીએ. અપમાન, તિરસ્કાર, નકાર, વિશ્વાસઘાત, નિરાશા, નિર્ણય, ટીકા. હું ઈચ્છું છું તમે આ સાંભળો. આપણે દુભાતા હોઈએ ત્યારે જ યોગ્ય પસંદગી કરવાનું શરૂ કરવું જોઈએ. આ લખી લેવું જરૂરી છે. તમારે પાટિયા પર લખીને ઘરમાં ક્યાંક લગાડી રાખવું જોઈએ. હું ગવાતો હોઉં ત્યારે જ મારે યોગ્ય પસંદગી કરવાની શરૂઆત કરવી જોઈએ, પછી એવી લાગણી નથી રહેતી. પણ હંમેશા જે યોગ્ય છે એવું જ તમારી સાથે બને એ માટે ઈચ્છા ન હોય ત્યારે પણ તમારે યોગ્ય જ કરવું જોઈએ. આમેન. ફરી એકવાર કહીશ, આપણે દુભાતા હોઈએ ત્યારે જ યોગ્ય પસંદગી કરવાનું શરૂ કરવું જોઈએ. હિબ્રુ 12:11 કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, આ માટે હું આમેન કહી શકું. પણ એ ખેદકારક લાગે છે, પણ પાછળથી તો એ કસાયેલાઓ અને ન્યાયીપણાના શાંતિદાયક ફળ આપે છે. ફળની પ્રાપ્તિ જે ન્યાયીપણામાં છે, ફળની પ્રાપ્તિ ન્યાયીપણામાં છે. હું એક મહિલાનો વિચાર કરું છું જે મને ઘરમાં મદદ કરે છે. ખૂબ વિશ્વાસુ છે, 5 વર્ષથી મારી દરેક જરૂરિયાતમાં મદદ કરે છે. એ મને કહેતી કે મને થાય છે હું તમારા કપડાં પહેરી શકું એટલી પાતળી હોત તો, કારણ કે હું અવારનવાર કપડાં આપી દઉં છું અને એ વખતે મારા કપડાં પહેરવા માટે ખૂબ જ જાડી હતી. એ કહેતી મને થાય છે કે હું તમારા કપડાં પહેરી શકું. પછી એક દિવસ એણે નક્કી કર્યું, હું તમારા કપડાં પહેરીશ, જોર કરવાની ઈચ્છાથી તમારે મેળવવું જોઈએ. એણે મનમાં નક્કી કર્યું, હું તમારા કપડાં પહેરીશ ને તમે જ્યારે કપડાં આપો ત્યારે લાઇનમાં સૌથી પહેલી હોઈશ, કારણ કે હું તો અહીં જ છું. મારી પાસે ખરેખર સગવડ છે, ઘણીવાર જેવી હું ઓફિસમાં પહેરવાનું બંધ કરું ત્યારે મારી નજર સામે સૌથી પહેલા એ જ હોય છે. એટલે હવે એને ઘણા કપડાં મળે છે, પણ એણે ખોરાકની આદત બદલી છે. એણે ડાયટિંગ નથી કર્યું, ડાયટ કરવાનું બંધ કરો, નવી જીવનશૈલી અપનાવો. શિસ્તનો અભાવ અત્યારે આનંદદાયક લાગે પણ પછીથી ખતરનાક અને અર્થહીન હોય છે. કોઈને પછીની વાતમાં રસ પડશે, આજે મારે કોઈને એવા ચડે લઈ જવા છે કે પરિણામે આજે જે કરો છો તેનો ભવિષ્ય માટે અત્યારે જ વધુ વિચાર કરો, દેવામાંથી બહાર આવો. તમારે કરવું છે એટલું વજન ઓછું કરો, ઘર વ્યવસ્થિત કરો, તમારું ઘર સાફ કરો, તમારા બાળકોને તૈયાર કરો. તમને લાગશે કે કેવું સહેલું છે, ઓ એમને જવા દો. ખેર, તમારા ઘરમાં 5 કે 6 ભૂલકા ભેગા થાય એની રાહ જુઓ, જે તમને ગાંડા કરી મૂકે, પછી કંઈ પણ કરવા માટે મોડું થઈ જશે. પછી તમને લાગશે કે એમને કેળવ્યા હોત તો સારું થાત. તમે હમણાં ચૂકવો કે પછીથી ચૂકવો, પણ હમણાં ચૂકવો કે પછીથી ચૂકવો, વહેલા મોડા સૌએ ચૂકવવાનું જ છે. હાલેલુયા, એ સ્વર્ગમાંથી મળેલી એક ચીજ છે, અમારી નોંધમાં પણ લખેલું નથી. મને ગમ્યું, તમે હમણાં ચૂકવો કે પછી ચૂકવો, પણ વહેલા કે મોડા આપણે ચૂકવવાનું જ છે. આમેન. મને લાગે હું પાતળી હોત તો, હું ઈચ્છું કે હું દેવામાંથી છૂટું, મારી પાસે નવી કાર હોત, ઈચ્છું કે મારી પાસે સુંદર ઘર હોય, ઈચ્છું કે મારી સેવા સંસ્થા હોય. બંધ કરો. આપણી પાસે કરોડરજ્જુ હોવી જોઈએ, જોર કરવું જોઈએ, આપણે જાળવવું જોઈએ. થોડાક વર્ષો પહેલા પ્રભુએ શું કહ્યું ખબર છે, એ ક્યારેય નહીં ભૂલી શકું. એ વખતે મારું વજન થોડું વધી ગયું હતું અને ઘટાડવામાં મુશ્કેલી પડતી હતી. વજન 10 પાઉન્ડ વધી ગયું હતું, વસ્ત્રો નાના પડી ગયા હતા અને જાત જાતના પ્રયત્નો કરતી થોડા દિવસ ચરબીવાળો ખોરાક નહોતી ખાતી, થોડા દિવસ રોજ 900 કેલરી લેતી, થોડા દિવસ બધા પ્રોટીન્સ ખાતી, પછી થોડા દિવસ બીજા પ્રયત્નો કરતી અને થતું કે કઈ ફાયદો નથી થતો. આ મારી શારીરિક પ્રક્રિયા છે, એમાં ગડબડ ઉભી થઈ છે, હોર્મોન્સ ખરાબ થઈ ગયા છે, કોઈ ફાયદો નથી થતો. પછી પ્રભુએ મારી સાથે વાત કરી, સાતત્ય એ જ ચાવી છે. એ લાંબા સમય સુધી યોગ્ય કામ કરે છે જેનાથી વિજય મળે છે. મેં ઘણા મહિના સંઘર્ષ કર્યો, પછી એક દિવસ બાઇબલમાં શાસ્ત્ર વચન વાંચ્યું જેમાં દાઉદ કહે છે, મને જરૂરી ખોરાક આપો અને જરૂરી ઊંઘ આપો. એ શાસ્ત્ર વચન દ્વારા પ્રભુએ મારી સાથે વાત કરી. હું એમ નથી કહેતી કે દરેકને કામ આવશે, પણ પ્રભુએ કહ્યું જે આવશ્યક ન હોય તે ના ખાઓ. એની મારા પર અસર થઈ. પછીના થોડાક મહિનામાં મારા 10 પાઉન્ડ ઘટી ગયા, ત્યારથી કોઈ તકલીફ નથી. હવે સમજાયું કે હવે હું બેસીને સરસ રીતે જમીશ. હું જમું એ પહેલા બ્રેડની બે સ્લાઈસ અને બટર વગર ચાલશે. ખરેખર એની જરૂર નથી, ગમે તેમ પણ આપણા જીવનમાં લાગુ પડે છે. અને મેં કહ્યું તેમ આજે અહીં આવીને ડાયટ વિશે શીખવાની યોજના નહોતી, પણ કોઈ શક નથી આ એવું ક્ષેત્ર છે જ્યાં ઘણા લોકો સંઘર્ષ કરે છે. આખો મુદ્દો એ છે કે આપણામાંથી કોઈ પણ જોઈતું હોય તે બધું જ નથી મેળવી શકતા, અને આ બાજુ જે જોઈતું હોય તે બધું જ મેળવી શકીએ. કોઈ શિસ્ત અત્યારની ઘડીએ આનંદદાયક નથી લાગતી. પછીથી એનાથી જે કેળવાયેલા છે એમને ન્યાયીપણાની શાંતિના ફળથી કંઈ જ ઓછું નથી મળતું. હમણાં તમારી પાસે જે છે એનાથી તમે ખુશ ન હો તો હું એક સવાલ પૂછું. હજી તમને આવતા વર્ષે આ જ સમયે એ જ વસ્તુ જોઈએ છે કે કંઈક જુદું જોઈએ? તો આ છેડે તમારે એને માટે કિંમત ચૂકવવી પડશે જે તમને પેલેપાર જોઈએ છે તે મેળવવા માટે. અને તમારે આવતા થોડાક વર્ષે વિજય તરફ આગળ વધવામાં ગાળવા પડશે. અને પહોંચશો દુઃખના સ્થાને, અને જ્યારે એ સ્થાને પહોંચશો ત્યારે કાં તો તમે જ્યાંથી આવ્યા ત્યાં પાછા દોડશો, અથવા દુઃખમાંથી આગળ વધશો, અને પછી આવતા વર્ષે આ જ સમયે તમને વિજય મળશે. આ બીજું કોઈ તમારા માટે નહીં કરી શકે. આ એવી બાબત છે જે બીજું કોઈ નહીં આપી શકે, બીજું કોઈ તમારા માટે નહીં કરી શકે. એ તો તમારે જ કરવાનું છે, સમજ્યા? તમારે જ કરવાનું છે. એક બાબત છે જે આપણને યોગ્ય દિશામાં આગળ ધપાવે છે, આપણને મુશ્કેલ સમયમાં આગળ વધારે છે, એ છે બદલાનું વચન. જ્યારે તમે હતાશ થાઓ, તમને થોડાક શાસ્ત્રવચન આપવા છે જેના પર તમારે નજર કરવી જોઈએ. કારણ તમે જે કિંમત ચૂકવો છો અંતે તો યોગ્ય છે. પગારનો દિવસ. યશાયા 61:7-8. તમારી પહેલાની લાજના બદલામાં તમને બમણું મળશે. બદલામાં શબ્દનો અર્થ છે ઇનામ રૂપે, એનો અર્થ પગાર. હકીકતમાં અર્થ છે ભૂતકાળના આઘાતોનું ચૂકવણું. બદલાવ શબ્દનો અર્થ વળતર જેવો જ થાય છે, જેમ કે કામદારોનું વળતર જે તમને મળે છે જ્યારે તમે કામ કરતા ઘવાયા હો. પ્રભુએ મને કહ્યું, તું મારા માટે કામ કર, તું ઘવાશે, હું બદલો આપીશ. તું મારી પગારદાર છે જોયસ, તું દુનિયાની પગારદાર નથી. જો કોઈ તારી વિરુદ્ધ થાય, કોઈ તને આઘાત પહોંચાડે, તને નકારે, તને ઘા પહોંચાડે, તો તું જે યોગ્ય છે તે કરતી રહે. તું મારા માટે કામ કરતી રહે અને હું તને વળતર આપીશ. મારા માટે સમજવું જીવન પરિવર્તક હતું. મને આઘાત પહોંચાડનાર લોકો પાસેથી મારે ઉઘરાવવાનું નથી. હકીકતમાં મને નહીં આપી શકે. એમણે જે લઈ લીધું છે એ મને નહીં આપી શકે, પણ પ્રભુ જે લે છે એનાથી મને વધારે આપે છે. તમારી પહેલાની લાજના બદલામાં તમને બમણું મળશે, અને તમને થયેલા અપમાનને બદલે તેઓ પોતાના મળેલા હિસ્સાથી હરખાશે. અને તમારે કહેવાનું કે હું હરખાઈશ. તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે. સ્વર્ગમાં નહીં દોસ્ત, તમારા દેશમાં એમણે બમણું મળશે જે છોડ્યું છે એના કરતા, અને અખંડ આનંદ મળશે. કેમ કે હું યહોવા ઇન્સાફ ચાહું છું. બદલાનું બીજું વચન જોવા મળે છે યોએલ 2:25-26. અહીં હું એક ભાગ લઉં છું. તીડો જે વર્ષો ખાઈ ગયા તેનો બદલો હું વાળી આપીશ, તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો. ઓ, વચનનો આ ભાગ મને ગમે છે. મેં ઘણા વર્ષો નિરાશામાં અને અસંતોષમાં ગાળ્યા છે. ભલે મારી પાસે જે હતું પણ હું સંતુષ્ટ નહોતી. બીજાએ ભલે મારા માટે ગમે તે કર્યું, હું સંતુષ્ટ નહોતી, કારણ કે માત્ર પ્રભુ જ મને સંતોષી શકે છે. જ્યાં સુધી આ નહીં શીખો તમારી હાલત ખરાબ રહેશે. પ્રભુએ મને કહ્યું અને તમને પણ કહે છે, જોયસ, તે જે કઈ વર્ષો ગુમાવ્યા છે, જેટલા વર્ષો તને બાળક બનીને રહેવા નથી મળ્યા, જેટલા વર્ષો તારી પાસેથી છીનવાઈ ગયા, હું પાછા આપીશ. એ વર્ષો તને પુષ્કળ ખાવા મળશે, સંતોષ પામીશ તું. યહોવાના નામને સ્તુતિ કરો, અને મારા લોક કદી લજ્જિત થશે નહીં. આ વચનો છે. જ્યારે તમે જોર કરતા થાકી જાઓ ત્યારે તમારે એ વાંચવા જોઈએ. હિબ્રુ 11:6. જેઓ ખંતથી શોધે છે તેને દેવ ફળ આપે છે. ઉત્પત્તિ ભક્તિ અગિયાર જુઓ. પ્રભુ કદાચ તમને તમારા જીવનમાં હમણાં મુશ્કેલ કામ સોંપતા હોય, કદાચ તમારામાંથી કોઈને એવું કંઈ કરવા કહે જે તમારાથી કોઈ રીતે નહીં થઈ શકે એવું લાગતું હોય, પણ હું કહું છું જો તમે જોર કરીને આગળ વધશો તો પ્રભુ પાસે તમારા માટે યોજના છે. બદલાનું વચન અદ્ભુત છે. તમારામાંથી કેટલાક આજે તમારા વળતરમાં જીવો છો, તમે પ્રભુનું વચન મળ્યું છે, તને જોર કરીને આગળ વધ્યા છો, હવે તમે વળતર ભોગવો છો. મારું માનવું છે હું એમ કરું છું, એટલે જ લોકો બીજાનો નિર્ણય કરે કે ટીકા કરે, જેને હવે વિજય સાંપડ્યો છે એની ઈર્ષ્યા કરે છે, એ સાવ નકામું છે. હું વારંવાર કહું છું જો બીજા પાસે કંઈ હોય એ મેળવવા, એમણે જે કર્યું એ કરવા તમે તૈયાર ના હો, તો ઈર્ષા ના કરો. કલમ 31, અને તેરા પોતાના દીકરા અબ્રામને તથા પોતાના દીકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને તથા પોતાના દીકરા અબ્રામની સ્ત્રી સારાયને લઈને, તમે કદાચ અબ્રામ, સારાય અને લોત વિશે સાંભળ્યું હશે, પણ તમે તેરા વિશે ખાસ નહીં સાંભળ્યું હોય. આ વાત કરવાનું કારણ એ છે કે હકીકતમાં પ્રભુએ તેરાને જે તક આપી હતી એનો અંત આવ્યો અબ્રામને આપી દેવામાં, કારણ કે પ્રભુએ આપેલી તકનો તેરાએ લાભ ન લીધો. ઘણીવાર નવાઈ લાગે કે કોઈનો અમુક રીતે અંત કેમ આવ્યો. કદાચ આપણને પણ એવી તક મળી હોય જે બીજા કોઈને આપી દીધી હોય. તેઓ સુદ્ધા કાસદીઓના ઉરમાંથી કનાન દેશમાં જવાને નીકળ્યો, પણ આ પણ આપણને પકડી લે છે. જ્યારે તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યા, આ ત્રણ શબ્દો નોંધી લો, આવીને ત્યાં રહ્યા, હું ધિક્કારું છું. એ લોકો નીકળ્યા હતા કશેક જવા, અમુક સ્થળ સુધી પહોંચ્યા, એમાં મુશ્કેલી નડી એટલે ત્યાં જ રહી ગયા. પ્રભુ પાસે જે મળવાનું હતું એનાથી ઘણા ઓછામાં સમાધાન કર્યું, કારણ કે એમને દુઃખ ભૂલીને આગળ નહોતું વધવું. આજે કોઈ કે તો આ વાત સમજવી જ જોઈએ.